એકત્ર જ્ઞાનગોષ્ઠી. અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા ફિલોસોફરની દુનિયામાં ઊંડા ઉતરી રહ્યા છીએ જેમને એમ કહી શકાય કે આધુનિક વિચારસરણીનો પાયો નાખ્યો, ઇમેન્યુઅલ કાંટ.
હા, બિલકુલ.
આપણી સમજ અને નૈતિકતા વિશેની એમની વાતો, ખબર છે, આજે પણ એટલી જ પ્રસ્તુત છે.
સાચી વાત.
અને આપણી આ સફર માટે માર્ગદર્શક છે રોજર સ્ક્રુટનનું પુસ્તક કાંટ, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન.
ખરેખર. અને કાંટનું મહત્વ એ છે કે તેમણે બે અલગ લાગતી દુનિયા, મતલબ વિજ્ઞાનની કાર્યકારણ આધારિત દુનિયા અને બીજી તરફ આપણી નૈતિકતા, સ્વતંત્રતા અને શ્રદ્ધાની દુનિયા, એમની વચ્ચે એક સેતુ બાંધવાનો પ્રયાસ કર્યો.
એક પુલ બનાવવાનો.
હા. અને આ બધામાં કેન્દ્ર સ્થાને છે આપણું તર્ક, એટલે કે રીઝન. તર્કની ભૂમિકા શું છે, તેનો હેતુ શું છે,
શું એ ખાલી જ્ઞાન મેળવવાનું સાધન છે
કે પછી સારું જીવન જીવવામાં પણ માર્ગદર્શન આપે છે, કાંટ આ બધા પ્રશ્નોના મૂળ સુધી જાય છે.
બરાબર. તો ચાલો સ્ક્રુટનની નજરે સમજીએ કે કાંટ આપણા માટે શા માટે આટલા મહત્વના છે અને એમના વિચારોમાં તર્કની ભૂમિકા અને હેતુ એ કેવી રીતે સ્પષ્ટ થાય છે. પણ પહેલા જેમણે કાંટ જેવા ગહન વિચારકને આપણા માટે થોડા સરળ બનાવ્યા તે લેખક વિશે, રોજર સ્ક્રુટન, એમના વિશે શું કહી શકાય?
સર, રોજર સ્ક્રુટન એક જાણીતા બ્રિટિશ ફિલોસોફર અને લેખક હતા. એટલે જર્મન ફિલોસોફીમાં, ખાસ કરીને કાંટ અને પછી હેગલ સુધીના જે વિચારકો છે એમના પર એમની ઊંડી પકડ હતી.
ઓકે.
એમની ખાસિયત એ હતી કે તેઓ જટિલ વિચારોને પણ અત્યંત સ્પષ્ટ અને કહેવાને સરળ ભાષામાં રજૂ કરી શકતા હતા.
એટલે સામાન્ય વાચક પણ સમજી શકે.
બિલકુલ. તેઓ માત્ર શૈક્ષણિક વર્તુળો પૂરતા સીમિત નહોતા, પણ ફિલોસોફીને સામાન્ય જીવન સાથે જોડવાનો પ્રયત્ન કરતા હતા.
એટલે કાંટ પર લખવા માટે તેઓ યોગ્ય વ્યક્તિ હતા. એમની દ્રષ્ટિ કઈ રીતે અલગ હતી?
હા, ઘણા કારણો છે. એક તો એમની સ્પષ્ટ લેખન શૈલી, જે આપણે વાત કરી.
હા.
બીજું, સૌંદર્ય અને નૈતિકતા જેવા વિષયોમાં તેમનો પોતાનો ઊંડો રસ હતો, જે કાંટના મુખ્ય વિષયો પણ હતા.
બરાબર, મેળ ખાય છે.
અને ત્રીજું, સ્ક્રુટન કાંટને માત્ર ઇતિહાસના એક પાત્ર તરીકે નથી જોતા, પણ એક એવા ચિંતક તરીકે જુએ છે જેમણે જ્ઞાનોદયના કેટલાક મોટા પડકારો, જેમ કે પેલો વિજ્ઞાન અને નૈતિકતા વચ્ચેનો તણાવ, તેનો સામનો કરવાનો પ્રયાસ કર્યો. મતલબ તેઓ કાંટને આજના સંદર્ભમાં જીવંત બનાવે છે.
તો આ પુસ્તક કાંટ વિશે મૂળભૂત રીતે શું કહેવા માંગે છે? મુખ્ય વિચાર શું છે?
સ્ક્રુટન મુજબ કાંટની ફિલોસોફી એ 18મી સદીના એક મોટા બૌદ્ધિક સંકટનો, એમ કહીએ કે સુસંગત જવાબ છે. પુસ્તકનો હેતુ કાંટના જટિલ વિચારો, એમના ત્રણ મુખ્ય ક્રિટિક્સ છે, એની પાછળ રહેલી એકસૂત્રતા અને તર્કને ઉજાગર કરવાનો છે.
ઓકે. એટલે જેમને કાંટથી ડર લાગતો હોય એમના માટે.
હા, એવા વાચકો માટે જેઓ કાંટના પ્રભાવ વિશે જાણે છે પણ કદાચ એમના મૂળ લખાણોથી થોડા ગભરાય છે.
અને એ સંકટ શું હતું જેના જવાબમાં કાંટે આ બધું વિચાર્યું?
સંકટ હતું, જો વિજ્ઞાન અને માનવતા વચ્ચેનું અંતર વધી રહ્યું હતું.
કેવી રીતે?
એક તરફ ન્યૂટન જેવા વૈજ્ઞાનિકો હતા જે બ્રહ્માંડને કાર્યકારણના નિયમોથી ચાલતા એક મશીન તરીકે સમજાવી રહ્યા હતા.
બધું જાણે પૂર્વ નિર્ધારિત લાગે
તો પછી આપણી સ્વતંત્રતાનું શું?
બરાબર, એ જ સવાલ.
આમાં સ્વતંત્ર ઈચ્છા, નૈતિક જવાબદારી, ઈશ્વર, આ બધી બાબતો માટે જગ્યા ક્યાં રહે?
બીજી તરફ આપણો રોજિંદો અનુભવ અને આપણી પરંપરાગત માન્યતાઓ તો આ બધા પર જ આધારિત હતી.
સાચી વાત છે. મોટો વિરોધાભાસ.
હા.
તો કાંટનો મુખ્ય ઉદ્દેશ આ બે વિશ્વોને સાંકળવાનો હતો, અને આ માટે કાંટે ફિલોસોફીમાં જે કર્યું તેને સ્ક્રુટન, કોપરનિકન ક્રાંતિ કહે છે.
કોપરનિકન ક્રાંતિ?
હા. જેમ કોપરનિકસે બ્રહ્માંડનું કેન્દ્ર પૃથ્વીથી સૂર્ય પર ખસેડ્યું, તેમ કાંટે ફિલોસોફીનું કેન્દ્ર બહારની વસ્તુઓથી આપણા મન પર ખસેડ્યું.
એટલે
એમણે કહ્યું કે આપણું મન વાસ્તવિકતાનું માત્ર નિષ્ક્રિય પ્રતિબિંબ નથી પાડતું, પણ આપણા અનુભવને સક્રિય રીતે આકાર આપે છે.
આપણું મન આકાર આપે છે?
હા. મૂળભૂત નિયમો જેમ કે અવકાશ, સમય, કાર્યકારણ એ દુનિયામાં નથી પણ આપણા મનની જ રચના છે.
આ વિચાર જ પોતે બહુ મોટો છે કે વાસ્તવિકતા આપણા મન દ્વારા બને છે. આનાથી પહેલા સંકટનો ઉકેલ કઈ રીતે આવ્યો?
જો, આનાથી બે મુખ્ય બાબતો થઈ. એક, વૈજ્ઞાનિક જ્ઞાનનો પાયો મજબૂત થયો.
કઈ રીતે?
કારણ કે વિજ્ઞાનના નિયમો આપણા મનની રચનાને જ અનુરૂપ છે, એટલે વિજ્ઞાન શક્ય બને છે.
ઓકે.
અને બીજું,
કાંટે તર્કની મર્યાદાઓ સ્પષ્ટ કરી. તેમણે બતાવ્યું કે તર્ક અનુભવની દુનિયાની બહાર જઈને ઈશ્વર, આત્મા જેવી બાબતો વિશે નિશ્ચિત જ્ઞાન ન મેળવી શકે. આમ કરીને તેમણે નૈતિકતા, શ્રદ્ધા અને સ્વતંત્રતા માટે એક અલગ સુરક્ષિત ક્ષેત્ર બનાવ્યું જે વિજ્ઞાનની પદ્ધતિઓથી પર હતું. એટલે તર્કની ભૂમિકા માત્ર જ્ઞાન આપવાની જ નહીં, પણ જ્ઞાનની સીમાઓ નક્કી કરવાની પણ છે.
ચાલો હવે કાંટના મુખ્ય વિચારોમાં વધુ ઊંડા ઉતરીએ. સ્ક્રુટન એમના ત્રણ ક્રિટિક્સ દ્વારા સમજાવે છે, ખરું ને? શરૂઆત ક્યાંથી થાય છે? હા, શરૂઆત થાય છે ક્રિટિક ઓફ પ્યોર રીઝન, શુદ્ધ તર્કની સમીક્ષાથી. અહીં મુખ્ય પ્રશ્ન છે, આપણે શું નિશ્ચિતપણે જાણી શકીએ છીએ
અને આપણું મન, આપણો તર્ક આ જ્ઞાનને કેવી રીતે શક્ય બનાવે છે?
બરાબર. અહીં તર્કની જ્ઞાન આપનારી ભૂમિકા કેન્દ્રમાં છે. આમાં પહેલો ભાગ છે ટ્રાન્સેન્ડેન્ટલ એસ્થેટિક. કાંટ કહે છે કે અવકાશ અને સમય એ બહારની દુનિયાના ગુણધર્મો નથી,
તો શું છે?
પણ આપણા મનના જ ફિલ્ટર છે, જાણે ચશ્મા હોય ને.
આ અંતઃસ્ફુરણાના સ્વરૂપો,
ફોર્મ્સ ઓફ ઇન્ટ્યુશન,
ફિલ્ટર.
જેમ કે
જેમ લીલા ચશ્મા પહેરો તો બધું લીલું દેખાય, તેમ અવકાશ અને સમયના માળખા વગર આપણે કશું અનુભવે જ ન શકીએ. કોઈ પણ અનુભવ આ બે ફિલ્ટર વગર શક્ય જ નથી.
ઓકે. એટલે જ ગણિત જેવા વિષયોના સત્યો, જેમ કે ભૂમિતિના નિયમો, એ આપણે અનુભવ પહેલા જ જાણી શકીએ છીએ, કારણ કે એ આપણા મનની જ રચના છે.
એટલે અવકાશ અને સમય એ અનુભવ માટેની પૂર્વ શરતો છે જે આપણું મન પૂરું પાડે છે. ખૂબ રસપ્રદ. આ પછી તર્કની ભૂમિકા વધુ સ્પષ્ટ ક્યાં થાય છે?
એ થાય છે ટ્રાન્સેન્ડેન્ટલ એનાલિટિકમાં. અહીં કાંટ સમજણની શ્રેણીઓ, કેટેગરીઝ ઓફ અન્ડરસ્ટેન્ડિંગની વાત કરે છે.
સમજણની શ્રેણીઓ એટલે શું?
આ આપણા મનના મૂળભૂત કોન્સેપ્ટ્સ છે, જાણે આપણા મનના ટૂલ્સ હોય, જે ઇન્દ્રિયો દ્વારા મળતી અસ્તવ્યસ્ત માહિતીને વ્યવસ્થિત કરીને જ્ઞાનમાં ફેરવે છે.
કયા કયા છે એવા કોન્સેપ્ટ્સ?
જેમ કે કાર્ય કારણ, કોઝ એન્ડ ઇફેક્ટ, પદાર્થ, સબસ્ટેન્સ, એકતા, યુનિટી, આવી 12 જેટલી શ્રેણીઓ છે. કાંટ દલીલ કરે છે કે આ કોન્સેપ્ટ્સ આપણે અનુભવમાંથી શીખતા નથી, પણ અનુભવને સુસંગત બનાવવા માટે તે અનિવાર્ય છે. આપણું મન આ ટૂલ્સ વાપરીને જ દુનિયાને સમજે છે,
અને આ જ કારણે વિજ્ઞાન શક્ય બને છે.
બરાબર. કારણ કે તેના નિયમો આપણા મનના જ નિયમો છે જે અનુભવ પર લાગુ પડે છે.
તો તર્કની ભૂમિકા અહીં અનુભવને વ્યવસ્થિત કરવાની અને વિજ્ઞાનને શક્ય બનાવવાની છે. પણ શું તર્ક સર્વશક્તિમાન છે? શું તે બધું જ જાણી શકે છે? એની મર્યાદાઓ શું છે?
અહીં જ કાંટનો સૌથી મહત્વનો મુદ્દો આવે છે, ટ્રાન્સેન્ડેન્ટલ ડાયલેક્ટિક. કાંટ અહીં ચેતવણી આપે છે.
શેના વિશે?
કે જ્યારે શુદ્ધ તર્ક અનુભવના ક્ષેત્ર, જેને તે ફિનોમિનલ વર્લ્ડ કહે છે, એટલે કે આપણને જે જગત દેખાય છે, એની બહાર જવાનો પ્રયાસ કરે,
અને આત્મા, ઈશ્વર, બ્રહ્માંડનું અંતિમ સ્વરૂપ એટલે કે નોમિનલ વર્લ્ડ, વસ્તુઓ જેવી ખરેખર છે એના વિશે જાણવાનો પ્રયાસ કરે,
હા, ત્યારે તે ભ્રમ અને વિરોધાભાસોમાં ફસાઈ જાય છે. આપણે સૈદ્ધાંતિક રીતે સાબિત નથી કરી શકતા કે ઈશ્વર છે કે નહીં, આત્મા અમર છે કે નહીં. તર્ક અહીં અટકી જાય છે, એની સીમા આવી જાય છે.
આ તો મોટી વાત છે. તો શું કાંટ શ્રદ્ધાને નકારી રહ્યા હતા, નાસ્તિક હતા?
ના ના, એવું જરાય નથી. સ્ક્રુટન આ વાત સ્પષ્ટ કરે છે. કાંટનો હેતુ શ્રદ્ધાને દૂર કરવાનો નહોતો, પણ તેને યોગ્ય સ્થાન આપવાનો હતો.
યોગ્ય સ્થાન?
હા. તેમણે કહ્યું કે ઈશ્વર, આત્મા, સ્વતંત્રતા એ સૈદ્ધાંતિક જ્ઞાનના વિષયો નથી, પણ વ્યવહારિક તર્કની ધારણાઓ છે જે નૈતિક જીવન જીવવા માટે જરૂરી છે. એમનું પેલું પ્રખ્યાત વાક્ય છે ને, મારે શ્રદ્ધા માટે જગ્યા બનાવવા. હા, શ્રદ્ધા માટે જ્ઞાનને મર્યાદિત કરવું પડ્યું.
વાહ, જ્ઞાનની સીમા નક્કી કરીને નૈતિકતા માટે જગ્યા બનાવી. સમજાયું. તો હવે નૈતિકતા પર આવીએ. કાંટની એથિક્સ, ખાસ કરીને પેલો કેટેગોરિકલ ઇમ્પેરેટિવ, બહુ પ્રખ્યાત છે. અહીં તર્કનો હેતુ શું છે?
હવે આપણે ક્રિટિક ઓફ પ્રેક્ટિકલ રીઝન, વ્યવહારિક તર્કની સમીક્ષાના ક્ષેત્રમાં છીએ. અહીં તર્કનો હેતુ જ્ઞાન મેળવવાનો નથી,
પણ
આપણે શું કરવું જોઈએ તે નક્કી કરવાનો છે. કાંટ મુજબ નૈતિકતાનો આધાર શુદ્ધ સંકલ્પ છે.
શુદ્ધ સંકલ્પ એટલે
કે સાચા ઈરાદાથી, ફરજ બજાવવાની ભાવનાથી કરેલું કર્મ. પરિણામ શું આવ્યું, સારું કે ખરાબ, એના પર નૈતિકતા નિર્ભર નથી.
ઈરાદા પર બધો આધાર છે.
બિલકુલ. અને આ નૈતિકતાનો સર્વોચ્ચ નિયમ એટલે કેટેગોરિકલ ઇમ્પેરેટિવ, નિરપેક્ષ આદેશ. આ કોઈ બહારથી આપેલો આદેશ નથી,
તો
પણ આપણા પોતાના તર્કનો જ અવાજ છે. સ્ક્રુટન તેના બે મુખ્ય સૂત્રો સરસ રીતે સમજાવે છે.
કયા બે સૂત્રો?
પહેલું, સાર્વત્રિક કાયદાનું સૂત્ર. એવું જ કાર્ય કરો જેના સિદ્ધાંતને તમે સાર્વત્રિક કાયદો બનતો જોઈ શકો.
એટલે કે કંઈ પણ કરતા પહેલા પૂછો.
હા, પૂછો. શું હું ઈચ્છીશ કે દરેક જણ દરેક સમય આ જ પરિસ્થિતિમાં આવું જ કરે?
જેમ કે જૂઠું બોલવું.
બરાબર. શું જૂઠું બોલવાનો નિયમ સાર્વત્રિક બની શકે? કાંટ કહે છે ના, કારણ કે જો બધા જ જૂઠું બોલે તો સત્ય અને વચનનો કોઈ અર્થ જ ન રહે. તર્ક આપણને બતાવે છે કે આવા નિયમો પોતાને જ ખોટા પાડે છે.
સમજાયું. અને બીજું સૂત્ર?
બીજું માનવતાનું સૂત્ર. દરેક મનુષ્યને, પોતાની જાતને કે બીજાને, હંમેશા સાધ્ય એન્ડ તરીકે જુઓ, ક્યારે ફક્ત સાધન મીન્સ તરીકે નહીં.
આ બહુ ગહન વાત છે.
હા, આનો અર્થ છે દરેક વ્યક્તિની ગરિમા, ડિગ્નિટી અને સ્વાયત્તતા, ઓટોનોમીનો આદર કરવો, લોકોને પોતાના સ્વાર્થ માટે વાપરવા નહીં.
આ બીજું સૂત્ર માનવતાને સાધ્ય ગણવી એ તો આજના સમયમાં ખૂબ જ શક્તિશાળી લાગે છે. પણ અહીં પેલો સ્વતંત્રતાનો પ્રશ્ન ફરી આવે છે. જો વિજ્ઞાન બધું નિયત કરતું હોય તો આપણે નૈતિક નિર્ણયો લેવા સ્વતંત્ર કેવી રીતે?
જો કાંટ માટે સાચી સ્વતંત્રતા એટલે મન ફાવે તેમ કરવું નહીં, એ તો ઘણીવાર આપણી ઈચ્છાઓની ગુલામી હોય છે.
તો પછી સાચી સ્વતંત્રતા શું છે?
સાચી સ્વતંત્રતા એટલે આપણા તર્ક દ્વારા સ્થાપિત નૈતિક નિયમનું પાલન કરવું. આ સ્વાયત્તતા છે, પોતાના માટે નૈતિક કાયદો ઘડવો અને તેને અનુસરવું.
ઓકે.
કાંટ કહે છે કે જ્યારે આપણે નૈતિક રીતે કાર્ય કરીએ છીએ ત્યારે આપણે ફિનોમિનલ જગતના કાર્યકારણના નિયમોથી પર થઈને નોમિનલ જગતના સ્વતંત્રકર્તા તરીકે વર્તીએ છીએ. આમ તે વિજ્ઞાનના નિયતિવાદ અને નૈતિક સ્વતંત્રતા બંનેને સમાવી લે છે.
અને પેલો ત્રીજો ક્રિટિક, તે આ બધાને કેવી રીતે જોડે છે? એનો શું હેતુ છે?
ક્રિટિક ઓફ જજમેન્ટ, નિર્ણય શક્તિની સમીક્ષા, એ વિજ્ઞાનની નિયતિવાદી દુનિયા અને નૈતિકતાની સ્વતંત્ર દુનિયા વચ્ચે એક સેતુ બાંધવાનો પ્રયાસ છે.
એક કડી.
હા, એક કડી. અહીં તર્કની ભૂમિકા થોડી અલગ છે. તે સમજણ અને નૈતિકતા વચ્ચે સુમેળ શોધવાનો પ્રયાસ કરે છે. કાંટ અહીં સૌંદર્યનો અનુભવ, એસ્થેટિક જજમેન્ટ અને પ્રકૃતિમાં હેતુપૂર્ણતા, ટીલિયોલોજી જોવાની આપણી વૃત્તિનું વિશ્લેષણ કરે છે.
સૌંદર્યનો અનુભવ એ કેવી રીતે મદદ કરે?
જ્યારે આપણે કોઈ વસ્તુને સુંદર કહીએ છીએ ત્યારે તે આપણો વ્યક્તિગત ભાવ હોય છે, પણ આપણે અપેક્ષા રાખીએ છીએ કે બીજા પણ સહમત થાય, ખરું ને?
હા, એવું થાય છે.
તે અનુભવ નિસ્વાર્થ હોય છે. તે વસ્તુ ઉપયોગી છે કે નહીં તેના પર આધારિત નથી. કાંટ મુજબ સૌંદર્યનો અનુભવ આપણને એવો આભાસ કરાવે છે કે આ કુદરતી દુનિયા આપણા નૈતિક હેતુઓ સાથે ક્યાંક સુસંગત છે.
જાણે પ્રકૃતિ આપણને સાથ આપતી હોય એમ.
હા, જાણે પ્રકૃતિ પોતે જ આપણી સમજણ શક્તિ અને નૈતિક સંવેદનાઓ માટે બનાવવામાં આવી હોય. એ જ રીતે પ્રકૃતિની ભવ્યતા, પેલું ઉદાત્ત સબલાઇમનો અનુભવ, જેમ કે હિમાલય જોઈને થતો ડર અને આદરનો ભાવ, એ આપણી ભૌતિક મર્યાદાઓ છતાં આપણી તર્કશક્તિ અને નૈતિક ક્ષમતાની મહાનતાનો અહેસાસ કરાવે છે. આમ આ ત્રીજો ક્રિટિક બે વિશ્વ વચ્ચે સંવાદ શક્ય બનાવે છે.
તો આ સમગ્ર ચર્ચા અને સ્ક્રુટુનના પુસ્તકમાંથી કાંટ વિશેના મુખ્ય સંદેશાઓ કયા ગણાવી શકાય, ખાસ કરીને તર્કના રોલ અને ગોલના સંદર્ભમાં શું તારણ કાઢી શકાય?
ચોક્કસ. પહેલો અને કદાચ સૌથી ક્રાંતિકારી સંદેશ તો પેલી કોપરનિકન ક્રાંતિ. આપણું મન વાસ્તવિકતાનું નિર્માણ કરે છે. તર્કની ભૂમિકા માત્ર જાણવાની નથી, પણ અનુભવને ઘડવાની છે.
હા, એ તો બહુ મોટી વાત છે. બીજું
તર્કની સીમાઓ ઓળખવી. તર્ક બધું જ નથી જાણી શકતો અને એની મર્યાદા સ્વીકારવાથી જ નૈતિકતા અને શ્રદ્ધા માટે અવકાશ મળે છે.
અને નૈતિકતાના ક્ષેત્રમાં તર્કનો હેતુ?
એ ત્રીજો મુદ્દો. નૈતિકતાનો આધાર શુદ્ધ તર્ક અને ફરજની ભાવના છે, લાગણીઓ કે પરિણામો નહીં. તર્કનો હેતુ આપણને નૈતિક રીતે સાચો માર્ગ બતાવવાનો છે.
ચોથું
માનવગરિમા સર્વોપરી છે. દરેક વ્યક્તિ સાધ્ય છે, સાધન નથી. આ સાર્વત્રિક માનવ અધિકારોનો પાયો છે.
બરાબર. અને છેલ્લો મુદ્દો
અને પાંચમો, તર્કનો એક હેતુ વિજ્ઞાન અને નૈતિકતા વચ્ચે સુમેળ શોધવાનો પણ છે, જે સૌંદર્ય અને પ્રકૃતિમાં હેતુપૂર્ણતાના અનુભવ દ્વારા શક્ય બને છે.
કાંટના કેટલાક વિચારો ખરેખર યાદ રહી જાય તેવા છે. સ્ક્રૂટને પણ અમુક પર ભાર મૂક્યો છે. એવા કેટલાક મુખ્ય વિચારોની વાત કરીએ જે આપણને યાદ રહે.
હા, ચોક્કસ. પહેલો અને સૌથી વધુ ટાંકાતો વિચાર તો એ જ છે, માનવતા સાથે હંમેશા એક સાધન તરીકે નહીં પણ એક અંત સાધ્ય તરીકે વર્તો.
હા, આનો અર્થ તો બહુ સ્પષ્ટ છે.
બિલકુલ. આજના યુગમાં જ્યાં લોકોને વસ્તુઓની જેમ વાપરવાની વૃત્તિ ક્યારેક દેખાય છે, ત્યાં આ વિચાર ખૂબ જ મહત્વનો છે. તે દરેક વ્યક્તિના આંતરિક મૂલ્ય પર ભાર મૂકે છે.
સાચી વાત છે. બીજો કયો વિચાર એટલો જ પ્રભાવશાળી છે?
એ જ કેટેગરીકલ ઇમ્પેરેટિવનો પહેલો ભાગ. ફક્ત તે સિદ્ધાંત મુજબ કાર્ય કરો જેના દ્વારા તમે તે જ સમયે ઈચ્છા રાખી શકો કે તે સાર્વત્રિક કાયદો બને.
આ પણ બહુ પ્રેક્ટિકલ લાગે છે.
હા, આ અને દરેક કાર્ય પહેલાં પોતાની જાતને પૂછવા પ્રેરે છે, જો બધા જ આવું કરે તો. શું આ તાર્કિક રીતે શક્ય છે? આ નિષ્પક્ષતા અને સાર્વત્રિકતાનો સિદ્ધાંત છે. વ્યક્તિગત પક્ષપાતને દૂર કરવામાં મદદ કરે.
અને જ્ઞાન અને શ્રદ્ધા વિશેનું તેમનું પેલું પ્રખ્યાત કથન એ ફરી યાદ કરાવીએ.
હા, મારે શ્રદ્ધા માટે જગ્યા બનાવવા માટે જ્ઞાનને મર્યાદિત કરવો પડ્યો. આ વાક્ય, જેમ આપણે કહ્યું, કાંટના સમગ્ર દર્શનનો સાર કહી શકાય.
એ બતાવે છે કે તર્કની ભૂમિકા
માત્ર જ્ઞાન વધારવાની નથી, પણ તેની યોગ્ય સીમાઓ જાણવાની પણ છે, જેથી જીવનના અન્ય મહત્વપૂર્ણ પાસાઓ જેમ કે નૈતિકતા અને શ્રદ્ધાને પણ તેમનું સ્થાન મળે. કોઈ સંઘર્ષ નહીં, પણ સહઅસ્તિત્વ.
બરાબર.
અને છેલ્લે સૌંદર્ય વિશે. સૌંદર્ય એ નૈતિક રીતે સારાનું પ્રતીક છે. આ સૂચવે છે કે કળા અને સૌંદર્ય આપણને નૈતિક જીવન માટે તૈયાર કરે છે. તે માત્ર મનોરંજન નથી.
આ બધી ફિલોસોફિકલ વાતો લાગે, ઊંડી વાતો છે, પણ શું કાંટના વિચારો આપણા રોજિંદા જીવનમાં અહીં ગુજરાતમાં, ભારતમાં કોઈ રીતે ઉપયોગી થઈ શકે? કોઈ પ્રેક્ટિકલ એપ્લિકેશન છે?
ચોક્કસપણે. મને લાગે છે કે ઘણી રીતે ઉપયોગી છે. પહેલું તો વિવેચનાત્મક વિચારસરણી વિકસાવવામાં.
કઈ રીતે?
કાંટ આપણને શીખવે છે કે આપણી પોતાની માન્યતાઓ અને પૂર્વગ્રહો આપણી સમજને કેવી રીતે આકાર આપે છે. આજના માહિતી વિસ્ફોટના યુગમાં આ બહુ જરૂરી છે. આપણે શું ખરેખર જાણીએ છીએ અને શું ફક્ત માનીએ છીએ એ વચ્ચેનો ભેદ સમજવો. આપણને પોતાની મર્યાદાઓનું ભાન થાય છે. બીજું, નૈતિક દ્વિધામાં માર્ગદર્શન. પેલો માનવતાને સાધ્ય ગણવાનો નિયમ લો.
હા.
શું આપણે વ્યવસાયમાં, નોકરીમાં કે સંબંધોમાં લોકોને ફક્ત પોતાના ફાયદા માટે વાપરી રહ્યા છીએ? શું આપણે સોશિયલ મીડિયા પર બીજાની ગરિમા જાળવીએ છીએ? આ સિદ્ધાંત રોજિંદા નિર્ણયોમાં મદદરૂપ થઈ શકે છે.
એટલે આપણે આપણી જાતને પૂછી શકીએ.
બિલકુલ. એ જ રીતે પેલો સાર્વત્રિકતાનો નિયમ આપણને પૂછવા પ્રેરે છે કે શું આપણું વર્તન સમાજ માટે યોગ્ય છે, જો બધા જ આવું કરે તો.
સામાજિક સ્તરે પણ આ વિચારો મહત્વના છે, દાખલા તરીકે સમાજ માટે.
હા, બહુ જ. કાંટના સાર્વત્રિક માનવ અધિકારો અને ન્યાયના વિચારો કોઈ પણ લોકશાહી સમાજનો પાયો છે.
કઈ રીતે?
દરેક વ્યક્તિનું મૂલ્ય છે, ભલે તે ગમે તે સમુદાય, જાતિ કે લિંગનો હોય. તેની ગરિમા જાળવવી જોઈએ. બહુમતીના નામે કોઈના અધિકારો છીનવી ના શકાય. આ વિચાર સામાજિક ન્યાય માટેની લડતમાં સતત પ્રેરણા આપે છે.
અને વ્યક્તિગત સ્તરે?
અને છેલ્લે, કાંટ વ્યક્તિગત જવાબદારી પર ખૂબ ભાર મૂકે છે. સાચી સ્વતંત્રતા મનમાનીમાં નથી, પણ પોતાના તર્ક દ્વારા સ્વીકારેલા નૈતિક સિદ્ધાંતોના પાલનમાં છે.
એટલે બહાના કાઢવાને બદલે?
હા, આ આપણને વિક્ટિમ માનસિકતામાંથી બહાર કાઢીને પોતાના કાર્યોની જવાબદારી લેવા અને સતત આત્મસુધારણા માટે પ્રોત્સાહિત કરે છે.
તો આજના ચિંતનમાંથી આપણે ઘણું શીખ્યા. મારા માટે તો સૌથી પ્રભાવશાળી વાત એ રહી કે કેવી રીતે કાંટે વિજ્ઞાનની દુનિયા અને નૈતિકતાની દુનિયા, જે ઘણીવાર વિરોધાભાસી લાગે છે, બંનેને તર્કના આધારે એક મજબૂત પાયો પૂરો પાડ્યો. અને પેલી કોપરનિકન ક્રાંતિ કે આપણું મન અનુભવનું નિર્માણ કરે છે, એ વિચાર ખરેખર આપણી સમજને પડકારે છે. એના પર વિચારવું જોઈએ.
મારા માટે કાંટનો માનવ ગરિમા પરનો ભાર અને પેલો માનવતાને સાધ્ય ગણવાનો સિદ્ધાંત આજે પણ સૌથી વધુ પ્રસ્તુત છે. તે આપણને યાદ અપાવે છે કે ટેકનોલોજી અને પ્રગતિના આ યુગમાં પણ માનવીય મૂલ્યોનું સ્થાન શું હોવું જોઈએ, અને તેમણે જે રીતે તર્કની ભૂમિકા અને મર્યાદા બંને સ્પષ્ટ કરી તે બતાવે છે કે તર્ક એ માત્ર ગણતરી કરવાનું સાધન નથી, પણ એક સારું અને અર્થપૂર્ણ જીવન જીવવા માટેનું માર્ગદર્શક બળ પણ છે. કાંટ આપણને સતત પૂછતા રહે છે, આપણા તર્કનો અંતિમ હેતુ શું છે? માત્ર જાણવું કે સારું બનવું?
ફરી મળીશું આવતા અંકે. એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.